રાજકોટમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું પ્રવચન તારીખ 19/6/88 સમયસાર ગાથા 49 સળંગ પ્રવચન નંબર 242
એને સ્વપ્ન આવ્યું કે આ શુદ્ધ જ્ઞાનનો પ્રવાહ હવે અટકતો જાય છે અને મારી પાસે જે કંઈ છે એ કોઈને લાયક ને આપો. બે મુનિઓ પધાર્યા ત્યાંથી દક્ષિણમાંથી ભૂતબલી અને પુષ્પદંત મહારાજ અને એમને એ બધું આપો અને સટખંડ અગમની પ્રવૃત્તિ થઈ અને તેઓ શ્રીજીને અંકલેશ્વરમાં એ શાસ્ત્રી જ્ઞાન કરીને આજે 9 દિવસ એ પૂરો થયો. તેથી શુદ્ધ પંચમીનો દિવસ ઉજવવામાં આવે છે. એવો મહાન દિવસ છે આજનો. એ મહાન દિવસે કુકુંદાચાર્ય ભગવાન પણ જે 49મી ગાથા ઉપરથી ઠેક ભગવાન મહાવીર ભગવાનની સાથેની સંધિ રાખતી ગાથા થયા છે. એ ગાથામાં પણ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ બતાવવા માંગે છે. એમાં એક કુદરતી આજે ત્રીજો બોલ આવે છે. આ આત્મા છે પુણ્ય પાપના પરિણામથી ભિન્ન છે અને એ આત્મા જ્ઞાનથી અભિન્ન છે. સહજ જ્ઞાન ગુણ એવા અનંત ગુણોથી અભિન્ન છે અને એના ઉપર દ્રષ્ટિ પડતા એ શુદ્ધ જ્ઞાન રૂપે પ્રણમન જે થાય છે એનાથી પણ કથનથી અભિન્ન આત્માનો અનુભવ થઈ શકે છે. એમાં આ આત્મા છે એના પેલા બોલ ગયા કે 36 રૂપ જે લોક છે તે જ્ઞેય છે. એ જ્ઞેય છે પણ જ્ઞાયક નથી. રહેલો જીવ નહી, આ જીવ છ દ્રવ માં રહેલો છે પણ છ દ્રવ માં અનંતા જીવો છે. એમાંથી આ જીવને જુદો તારીને આ જીવ લેવો. આ આત્મા છે તે છ દ્રવ્યથી અન્ય છે માટે અવ્યક્ત છે. અવ્યક્ત નો અર્થ જુદા બતાવે છે. અવ્યક્ત નો છે તો પ્રગટ છે, તો છે તો પ્રગટ છે, પ્રત્યક્ષ છે. પણ અવ્યક્ત એટલે બીજાથી જુદો પાડે એનું નામ અવ્યક્ત વિશેષણ કયું છે. કસાયોનો સમૂહ આ દયા દાન કરુણા કોમળતાના પરિણામ જગત એને ધર્મ માનીને બેઠો છે. આ હા છે અધર્મ. ધર્મ થી વિરુદ્ધ એટલે અધર્મ ભાવ છે, બંધનું કારણ છે, એ કશાય છે. એનાથી તો આત્માને દુઃખ થાય છે, પરિણતિ ઉભી થાય તો માટે એનાથી પણ આત્મા જુદો છે. કશાયનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે, જુદો છે, કસાય થી પણ જુદો. હવે ત્રીજો બોલ છે સૂક્ષ્મ થોડો. હવે બધું સૂક્ષ્મ આવશે. ચિત્ત સામાન્યમાં, ચૈતન્ય સામાન્યમાં, ચૈતન્ય સર્વ વ્યક્તિઓ એટલે સર્વ પર્યાયો નિમગ્ન અંતર્ભૂત છે માટે અવ્યક્ત છે. દ્રષ્ટિનો વિષય આપે છે જગતને. એક સામાન્ય તત્વ છે અને એક વિશેષ તત્વ છે. સામાન્ય તત્વ એને કહીએ કે જેમાં કદી કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય અને એક એક ગુણ એના શક્તિ સામર્થ્ય પરિપૂર્ણ હોય, એને કોઈ કર્મની પણ અપેક્ષા ન હોય એવો એ ભગવાન જે આત્મા જે સામાન્ય છે, અનંત ગુણનો પિંડ, એક સામાન્ય તત્વ છે. અને એક વિશેષ પર્યાયો થાય છે, અવસ્થાઓ થાય છે. એ જે અવસ્થાઓ ભૂતકાળમાં થઈ એ પણ ચૈતન્ય સામાન્યમાં અંતર્મગ્ન છે, અને ભવિષ્યની પર્યાયો પણ એ ચૈતન્ય સામાન્યમાં અત્યારે અંતર્મગ્ન છે. જો જે સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે માટે અવ્યક્ત છે. એક આપણે દ્રષ્ટાંત લઈએ ત્યારે આ ખ્યાલ આવશે. જરા વિશે સૂક્ષ્મ છે, વિદ્વાનોને પણ ઘણા વિદ્વાનોને પણ આ વાત બેસે પણ થોડી ઉભરા કરીએ છે, બેસે તો ખરી પણ જરા અંતર રૂપી હોય એવો વિષય સૂક્ષ્મ છે. એના માટે દ્રષ્ટાંત લઈએ એટલે દ્રષ્ટાંત ઉપરથી ખ્યાલ એકદમ આવી જશે. દ્રષ્ટાંત પર સિદ્ધાંત જેવો છે. સોનું છે, સોનું અંતર્મગ્ન છે એ શું, એ શું છે? આ સોનું છે, સોનું સોનું એક અત્યારે લ્યો હાથમાં, ઘાટ વાળું સોનું લ્યો. તો વર્તમાન જે ઘાટ છે એની અવસ્થા છે એને તમે બાદ કરો તો એ સોનાની અનંત અવસ્થાઓ પૂર્વે થઈ ગઈ. અત્યારે તો વર્તમાન એક પ્રગટ અવસ્થા છે, જે થઈ ગઈ એ અત્યારે પ્રગટ ન હોય, થવાની છે એ પ્રગટ ન હોય, પણ પ્રગટ અવસ્થા એક જ ન હોય. એક અવસ્થાને બાદ કરતા ભૂતકાળની જેટલી એની અવસ્થા સોનાની થઈ એ સોનામાં યોગ્યતા રૂપે રહેલી છે, અને ભવિષ્યની જેટલી પર્યાય થવાની છે એટલી બધી અત્યારે સોનામાં શક્તિ રૂપે રહેલી છે. ભૂતકાળમાં જેટલી પર્યાયો થઈ એટલી પર્યાયો પારિણામિક ભાવે થઈ ગઈ સોનામાં, અને ભવિષ્યમાં જે થવાની છે સોનાની અવસ્થાઓ એ પણ એમાં અંતર્મુખ શક્તિ રૂપે રહેલી છે. યોગ્યતા અને શક્તિ ભૂતકાળનો યોગ્યતા રૂપે છે, ભવિષ્યની પર્યાય પ્રગટ થવાની શક્તિ રૂપે છે, એના સહકારે પ્રગટ થાય છે. એમ સોનાને તમે જુઓ અને વર્તમાન ઘાટને ન જુઓ. ઘાટને જોતા કોઈ ઘાટ ઠીક અને કોઈ ઘાટ અઠીક લાગશે તો એમાં રાગદેશ થશે. સોની સોનાને જોવે છે અને ગ્રાહક ઘાટને જોવે છે. ઘાટને જોતા એની અંદર વિષમતા વાસે છે, કોઈ ઠીક ને અઠીક, અને સોની એને ઘાટની કઈ કિંમત નથી, એને તો સોનાની કિંમત છે, એ તો સોનું જોવે છે. અને ભૂતકાળમાં જે પર્યાયો ભેટ થઈ ગઈ એ પણ એમાં અંતર્લીન છે એવું છે, અને ભવિષ્યકાળમાં એ પર્યાય પ્રગટ થવાની છે, ભલે શક્તિ રૂપે છે, પ્રગટ એક હોય તો પ્રગટ એક પર્યાય છે, બાકી ભાવિની પર્યાય એ બધી શક્તિ રૂપે છે, પ્રગટ થવાની છે, એને સોનું સામાન્ય કહેવામાં આવે છે, અને સોનું વિશેષ વર્તમાન પર્યાય એને વિશેષ કહેવામાં આવે છે. આમ સામાન્ય અને વિશેષ બે મળીને આખું સોનું પદાર્થ પ્રમાણનો વિષય થાય છે. આ સોનાનો દ્રષ્ટાંત આપ્યો. હવે આત્મા ઉપર જરા લંબાવવું પડશે. સોનું તો દ્રષ્ટાંત રૂપે છે, બહુ દ્રષ્ટાંત લંબાવવાથી ટાઈમ જાય. આ આત્મા છે એની એક વર્તમાન વર્તી અવસ્થા છે, વર્તમાન વર્તી ઉપયોગ નામની એક અવસ્થા છે. બાકી જે ભૂતકાળમાં જેટલી અવસ્થાઓ ગઈ એ બધી વિશેષ અંદર ગયો, પણ વિશેષનું વિશેષણ અંદર જતું નથી. ક્લાસ આવશે ધીમે ધીમે. પર્યાયને વિશેષ કહેવાય અને પર્યાયની ઉપાધિ એને વિશેષણ કહેવાય. આત્મામાં એ પર્યાયો અંદર ચાલી જાય છે, પણ એ પર્યાય ઉત્પાદ પોતે વેઠીને જાય છે, પણ ઉત્પાદની જે વર્તમાન ઉપાધિ છે એ ઉપાધિ લઈને અંદરમાં એ દ્રવ્યમાં પર્યાય બેસતી નથી, ઉપાધિ બહાર રહી જાય છે. જેવી રીતે સમુદ્ર છે, સમુદ્ર એ સમુદ્રના કાંઠે કચરો પણ હોય ને પાણી પણ હોય, તો એ જે સમુદ્રનું મોજું આવે છે એ મોજું અંદર પાણીમાં ગુડ થઈ જાય છે, પણ કચરાને લઈને મોજું જતું કચરો બહાર રહી જાય છે, અને દરિયાની સમુદ્રની અવસ્થા મોજું એ સમુદ્ર થઈ જાય છે, એ પર્યાય રૂપે નથી અંદરમાં, એ દ્રવ્ય રૂપે થઈ જાય છે. પર્યાય છે પણ અત્યારે એમ નહીં, અત્યારે દ્રવ્ય થી સામાન્ય ની સ્થિતિ કરવી છે. ઘણા ધર્મ ઉઠે કહે છે કે એ જે સમુદ્ર નું મોજું આવ્યું, એ કચરો બહાર રહી ગયો અને એની અવસ્થા છે એ સમુદ્ર માં ડૂબી ગઈ, એ સમુદ્ર થઈ ગયું, હવે મોજું નહીં. એમ આત્મા છે એને ઉત્પાદ ને વ્યય એનો સ્વભાવ છે, ઉત્પાદ વ્યય વિભાવ નથી. જેમ આત્માનો સ્વભાવ નાયક ભાવ અધિકારી છે, એમ ઉત્પાદ અને વ્યય પરિણામ નો ધર્મ છે, એ પર્યાય નો સ્વભાવ છે, પર્યાય નો વિભાવ નથી. પણ જે પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે એ પર્યાય ઉત્પાદ રૂપે થાય છે, એ કર્મના સંગમાં જાય છે, ત્યારે એ પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે. એ ઉત્પાદ થયો પર્યાય નો એ રાગ એની ઉપાધિ છે, અને એ ઉત્પાદ નો જયારે વ્યય થાય છે ત્યારે એ જે રાગ વાળી પર્યાય છે એ રાગ ને લઈને અંદર જતી નથી, રાગ અંદર જતો નથી પણ એ પર્યાય અંદર જાય છે. કેમ? કારણ શું? કે જો રાગ અંદર જતો હોય તો આત્મા અશુદ્ધ થઈ જાય છે, દ્રષ્ટિ નો વિષય રહેતો નથી. માટે આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ છે, નિગુણ નો જીવ હો કે અભવી નો આત્મા હો, સર્વે શુદ્ધા નો શુદ્ધયા, સર્વ આત્મા શુદ્ધ નથી જોવામાં આવે, પર્યાય ને ન જોવામાં આવે, દ્રવ્ય સામાન્ય ને જોવામાં આવે તો ત્રણેય કાળ આત્મા શુદ્ધ છે. જેવો શુદ્ધ ભગવાન નો આત્મા, એવો ભગવાન મહાવીર નો આત્મા, પૂર્વ પર્યાયો બધું ગઈ પણ શુદ્ધતા સમાનપણે રહેલી છે. ઋષભદેવ ભગવાન ને કેવળ જ્ઞાન રહેલું થયું અને ભગવાન મહાવીર ને કેવળ જ્ઞાન ની શુદ્ધતા પછી પ્રગટ થઈ, તો એ બે જે આત્મા છે એ આત્મામાં શુદ્ધતા ની અંદર કઈ ફેરફાર નથી. એક વધારે શુદ્ધ થઈ ગયું પેલા જીવ માટે અને એકમાં ઊંચી શુદ્ધતા છે ભગવાન મહાવીર ના દ્રવ્ય માં છે, દ્રવ્ય બંને ના સ્વભાવ થી સરખા છે. હવે જે ઉત્પાદ થાય છે, ઉત્પાદ એટલે પર્યાય નું પ્રગટ થવું, ઉત્પાદ નો અર્થ શું? પર્યાય પ્રગટ થાય એને ઉત્પાદ કહેવામાં આવે છે. એ પર્યાય જયારે પરનો સંગ કરે છે તો એમાં રાગાદિ ની ઉત્પત્તિ થાય છે, થાય છે પર્યાય માં રાગ ઉત્પન્ન, દ્રવ્યમાં રાગ ઉત્પન્ન થતો નથી. કેમ કે દ્રવ્ય કર્મમાં જોડાતું નથી, કેમ કે દ્રવ્ય ત્રિકાળ નિરાલંબી છે અને પર્યાય સમય વર્તી આલંબન લે છે, બીજા સમય આલંબન છોડી શકે છે. કર્મનું આલંબન લે છે, આ મારું આ મારું આ મારું, એમાં એ ઉત્પાદમાં જે રાગ થાય છે એ રાગ લઈને પર્યાય અંદર જતી નથી, એટલે અંદરમાં દ્રવ્યમાં એ પારણામિક ભાવે થાય છે પણ એ અવદયિક ભાવે રહેતી નથી, કેમ કે અવદયિક ભાવે રહેવામાં કર્મના ઉદયનું નિમિત્ત પણ જોઈએ, અંદરમાં કર્મના ઉદયના નિમિત્તનો અભાવ છે, બહારમાં કર્મનો ઉદય હતો. ખ્યાલ આવે છે? જરા વાત સૂક્ષ્મ છે, અભ્યાસીને વધારે મજા આવે, બિન અભ્યાસી એ થોડો અભ્યાસ કરવો તો સમજાય એવું છે. સ્વરૂપ છે સર્વજ્ઞ ભગવાન ની વાણીમાં આવ્યું છે. એક સમયમાં ઉત્પાદને ધ્રુવ એવું પદાર્થ નું સ્વરૂપ છે, એ ઉપજતી પર્યાય વિશેષ છે એ તો વિશેષ જ છે, પણ વિશેષમાં જે વિશેષણ આવ્યું રાગનું એ ઉત્પાદની ઉપાધિ છે, દ્રવ્ય સ્વભાવની ઉપાધિ નથી. ધ્યાન રાખજો, ધિકારી દ્રવ્ય છે એ કર્મના ઉદયમાં જોડાતો કે ત્રિકાળ નિરાલંબ છે, અને પર્યાય ક્ષણવર્તી આલંબન લે છે, પરનું બીજા સમયે આલંબન છોડી શકે છે. જ્યાં સુધી પર્યાય અવસ્થા દશા હાલત પરિણામ વર્ણના લક્ષમાં જાય છે ત્યાં સુધી એ ઉત્પાદ ને પ્લસ અશુદ્ધતા. ઉત્પાદ તો સ્વભાવ છે, ઉત્પાદ મદમોક્ષ નું કારણ નથી, પણ ઉત્પાદ ની સાથે જે ઉપાધિ આવી પરના સંગે પરસંગે, ઉત્પાદ છે એ વિશેષ છે, આત્મા સામાન્ય છે અને અવસ્થા ને એની વિશેષ અવસ્થા કહેવાય. વિશેષ વિશેષ છે એ તો વિશેષ છે, વિશેષ છે એ તો દ્રવ્ય નો સ્વભાવ છે ઉત્પાદ ભાઈ, પણ એ જે વિશેષ છે એ સ્વસ્વરૂપ ન થતા એ પરસ્વરૂપ જાય છે દ્રષ્ટિ અનંતકાળ તેની, એટલે એની દશામાં ઉત્પાદ પ્લસ રાગ આવ્યો. હવે એ જે રાગ રૂપે પર્યાય પરણવી એ પર્યાય તો વ્યય થવાની છે, થઈ જ જાય છે, રાખવા માંગે તો રહેતી નથી, પણ એ પર્યાય નો જયારે વ્યય થાય છે, જે ઉત્પાદ ની સાથે ઉપાધિ રાગ ની હતી એ રાગ ને લઈને પર્યાય અંતર માં ગુરુ થતી નથી, ગુરુ સમજાય ને, અંદર અંતર્મગ્ન ડૂબી જતી નથી, આમ અંતર્મગ્ન શબ્દ છે, ગુરુ શબ્દ આવે છે ને, ગુરુ કે ચાર ગુરુ થઈ ગયા અંદર માં અંતર્મગ્ન, જેમ પાણી ગુરુ થઈ જાય છે દ્રવ્યમાં, સમુદ્ર નું પાણી સમુદ્ર માં ડૂબી જાય છે, ગુરુ થાય એટલે અંદર માં ડૂબી જાય છે. આ જૈન દર્શન અપૂર્વ આત્મ દર્શન છે, એમાં ચિત્ત સામાન્ય ચિત્ત સામાન્ય સ્વરૂપ સમજવા જેવું છે. હવે ચિત્ત સામાન્ય નું સ્વરૂપ સમજવા જેવું છે, અહીંયા તો કે પર્યાય નું સ્વરૂપે સમજવા જેવું છે. ઉત્પાદ છે ત્યાં સુધી પ્રગટ એ વ્યવહાર ની નો વિષય છે, રાગ પણ વ્યવહાર ની નો વિષય, ઉત્પાદ ને પણ વ્યવહાર ની નો વિષય, પણ ઉત્પાદ જે છે એ વ્યય થઈને દ્રવ્યમાં જાય છે અંતર્મગ્ન, તેને પારણામિક ભાવ કહેવામાં આવે, નિશ્ચય ને વિષય થઈ ગયો. પર્યાય પ્રગટ વર્તમાનમાં હોય તો વ્યવહાર ની નો વિષય, એ પર્યાય પ્રશ્ન આવ્યો છે એનો જવાબ છે. પર્યાય વ્યય થાય છે અને જો દ્રવ્યરૂપ થઈ જાય છે, પારણામિક ભાવે થઈ જાય છે, તો એ શુદ્ધને નો વિષય થઈ ગયો, એ ઉપાદેય તત્વ છે. પર્યાય ન રહે હવે, એ પર્યાય પણ પોતપોતાના ગુણમાં જાય છે, જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણમાં જાય છે, શ્રદ્ધાની પર્યાય શ્રદ્ધાની પર્યાયમાં શ્રદ્ધામાં જાય છે, ચારિત્રની પર્યાય આહા તે ગુણની તે પર્યાય ઉત્પાદ તે ગુણના અંદરમાં આહા અંતર્મગ્ન થઈ જાય છે, એટલે ગુણ થાય છે એ પર્યાય રહેતી નથી. પ્રગટ હોય ત્યાં સુધી પર્યાય કહેવાય નહીં, વ્યવહાર નહીં વિષય છે, પણ પર્યાય પ્રગટ થઈ જાય છે, પારણામિક ભાવે થઈ જાય છે. કેમ એનો ન્યાય શું છે કે વિશેષમાં ઉત્પાદ એટલે વિશેષ, એમાં જે પરના લક્ષ્ય રાગ આવ્યો ઉપાધિ થઈ, ઉપાધિ રાગ આવ્યો ઉપાધિ, અસદ્ભુત વ્યવહાર ને નો વિષય, અસદ્ભુત વ્યવહાર ને નો વિષય છે. અને પર્યાય છે ઉત્પાદ એ વ્યવહાર ને નો વિષય છે. અને જ્ઞાન ની પર્યાય હોય તો સદ્ભુત વ્યવહાર, ઉત્પાદ જો જ્ઞાન નો હોય તો તેને સદ્ભુત કહેવાય, પણ એ પર્યાય વ્યય થઈને ગુણ થઈ જાય તો શુદ્ધ ની નો વિષય થઈ ગયો. હા, કેમ કે જ્ઞાન ની પર્યાય ઉત્પાદ રૂપ હોય તો કાંઈક શોભ સંભાવે હોય અને કાંઈક ક્ષાયિક ભાવે હોય, અને જયારે વ્યય થાય છે પર્યાય ત્યારે પરમાત્મા બની જાય છે, ક્ષાયિક અને પારણામિક ભાવે થઈ જાય છે. હવે આપણે તો અહીંયા વિશેષના વિશેષ વિશેષણની જે ઉપાધિ છે એ ઉપાધિ વહી જાય છે અને પર્યાય અંદરમાં ચાલી જાય છે. વિખ્યાતની પર્યાય પ્રગટ થઈ, શ્રદ્ધાગુણની વિપરીત પર્યાય, એ પણ વિખ્યાતને છોડીને વિખ્યાતને બહાર રાખીને એની પર્યાય અંદરમાં વહી જાય છે, વિખ્યાતને લઈને અંદર જતી નથી. કેમ? એની પાછળ ન્યાય છે કે અંદરમાં દર્શન મોહનો ઉદય નથી. દર્શન મોહના ઉદયમાં જોડાય એ તો પ્રગટ પર્યાય જોડાય, વ્યય થાય આ એ જોડાતી નથી, એ તો વ્યય અંદરમાં વહી ગઈ, એ તો આત્મા થઈ ગયો. આની પાછળ એક મોટી ઊંફ આવે એવી વાત છે. ઊંફ આત્મા એકદમ મૂર્તિ કાવી જાય કે અત્યાર સુધી નિવૃત્તિ માની ને આજ સુધી ઘણા કાળા કેર પીરા અજ્ઞાન ભાવે જીવે, ઘણા કાળા કેર અજ્ઞાન ભાવે પીરા કતલખાના પણ એને કતલખાના ભાવ પણ પાપના અને પુણ્યના ભાવ કરીને સ્વર્ગમાં પણ અનંતવાર ગયો. એ પુણ્યને પાપના પરિણામ જે થઈને ગયા છે એ આત્મામાં રહ્યા નથી. ધ્યાન રાખજો, જરા શાંતિથી આ બોલ જરા ઊંચો છે. આ શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવું છે. આમાં કર્મનો બંધ થયો એ કર્મમાં રાખો, એને કર્મનો બંધ થયો પૂર્વે પાપના પરિણામથી કર્મનો નિમિત્ત રૂપે બંધ થયો, એ તો નિમિત્ત રૂપે સંયોગ રૂપે છે, એ તો પ્રથક છે, એની આરે આત્માને કાંઈ લેવા દેવા. અને કર્મનો ઉદય આવે એ બળાત્કાર એમ કેતો નથી કે તું મારા સામે જો આવ્યા, તો વર્તમાન એક પર્યાય પ્રગટ થાય છે, એ પર્યાય અનંત પર્યાય ગઈ, પાપની ને પુણ્યની પર્યાય ગઈ, ગઈ તે સમયે ભોગવાઈ ગઈ, ભોગવટો આગળ પાછળ નથી. જયારે ગુરુદેવને નાની તરીકે અપનાવ્યા અમે, ત્યારે અંદર જઈને આ એક પ્રશ્ન પૂછ્યો હતો, જીવ અજ્ઞાન દશામાં પુણ્ય ને પાપના પરિણામ તો કરે છે, કરતા બુદ્ધિએ વિશેષ અપેક્ષા એ કરતા થઈને એ કરે છે, એનું ફળ ક્યારે આવે? ગુરુદેવે કહ્યું તે સમયે કરે છે ને તે સમયે ભોગવાઈ જાય છે, આગળ પાછળ ફળ નથી. ફટ આમ શાસ્ત્રની અલમારી હતી એમાંથી કાઢીને 102 નંબરની ગાથા બતાવી સમય સાર. જે સમયે અજ્ઞાની, ધ્યાન રાખજો, આ સ્થિત સામાન્ય ના અનુસંધાનમાં વિશેષમાં અનેક પ્રકારના દોષ થવા છતાં પણ આત્મા નિર્દોષ છે અત્યારે વર્તમાનમાં. એ આત્મા ઉપાધિ છે. પર્યાય ને દૌર કર, ભૂતની પર્યાય ને યાદ ન કર. ગઈથી બ્રાહ્મણ પણ વાંચતો નથી એમ કહેવત છે કે નહીં? કઈ તિથિ અમારે ત્યાં કહેવત છે ગુજરાતમાં? કે ગઈ તીતી બ્રાહ્મણ વાતી ગઈ તે ગઈ, સમજી ગયા? જે ગયું તે ગયું, ભૂલ થઈ તે થઈ, ભૂલ તો થઈ, તો ભૂલ તો થઈ તો રખડે છે ને અહીંયા, પણ ભૂલ ની વાત ન કર, એ ભૂલ ભૂતકાળ ની ભૂલ પ્રેમ કરવામાં વર્તમાનમાં તને લડતી નથી, અને ભૂલના નિમિત્તે કર્મનો ભંગ છે એ પણ તને અંતરમાં જવામાં નડતો, તો વર્તમાનમાં હું વર્તમાનમાં પરમાત્મા છું, આવ્યું કે નહીં? હું વર્તમાનમાં પરમાત્મા છું, આ તો મેં ભૂતકાળમાં બહુ પાપ કર્યા, આ અરે પાપ કર્યા, અરે ભાઈ આ પાપ ખરેખર કરનારો બીજો છે અને એને જાણનારો બીજો છે, એ બીજા એ પાપ નથી કર્યા, બીજો બીજો પાપ કરે છે, બોલો તો ભગવાન એમ ને એમ રહે છે, વિશેષમાં પાપ થાય છે, સામાન્યમાં પ્રાપ્ત થતો, આ સામાન્ય ની વાત ચાલે છે, જે સામાન્યમાં બધી વ્યક્તિ અંતર્મગ્ન છે, આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, એક સમય પણ આત્મા અશુદ્ધ થયો નથી, ને જે અશુદ્ધ થાય છે તે આત્મા નથી અનાત્મા છે, એ જે વિશેષ પર્યાય ઉત્પાદ થઈ અને કર્મના સંગે રાગ આવ્યો, એ ઉપાધિને બાદ કરો તે પર્યાય તો અંદરમાં જાય છે, એ રાગને લઈને અંદરમાં પર્યાય જતી નથી, રાગને લઈને પર્યાય જતી હોય આ તો દ્રષ્ટિનો વિષય રહેતો નથી, શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, અત્યારે આત્મા શુદ્ધ છે, જ્યારે આત્મા શુદ્ધ છે અત્યારે તું પરમાત્મા છો, હું પરમાત્મા ને તું પણ પરમાત્મા, આ જ્ઞાની ના વચન ઉપર શ્રદ્ધા આ લઈને જો જરા લક્ષ રાખે તો કામ થઈ જાય, પૂર્વની પર્યાયો પાપને તને વર્તમાન ધર્મ કરવામાં નડતું નથી, અને પાપના નિમિત્તે જે કર્મનો ભંગ થયો એ પણ અંદર જવામાં તમને નડતર નથી, આહા એક સમયની પર્યાય છે, વર્તમાન એ મુલક છોડી દે, આ એને એનો તું કરનાર નથી અને એને જાણવાનું બંધ કરી દે, પર્યાયને જાણવાનું બંધ કરતા એ દ્રવ્યને જાણનારી ચક્ષુ જ્ઞાન ઉઘડી જાય છે, આત્માનો અનુભવ આહા અદ્વિતીય ચક્ષુ બહાર પડ્યું છે, નાનું પુસ્તક જેને પર્યાય પોતાની એ અધ્યયન કરે બીજું શું કરે, ઈશ્વરભાઈ કે છે કરીએ છીએ અધ્યયન તો બધા કરે છે થોડું જાજુ, પણ થોડામાં સંતોષ લેવા જેવો પછી અટકી જા, અમે કલાક બે કલાક વાંચીએ છીએ જાય કે નહીં, એની અટકવાની વાત અહીંયા નથી, પર્યાય ને આગળ કરમા, તારા અભ્યાસ ને આગળ કરમા, તારો અભ્યાસ પર્સન નું કોણ છે, એ અભ્યાસ નથી ખરેખર અનભ્યાસ છે, વ્યવહાર નહીં એને અભ્યાસ કહે, નિશ્ચય નહીં એનો નિષેધ કરે, એ અભ્યાસ તો સંસાર નું કારણ છે, ત્યારે અભ્યાસ છોડી દો, ભાઈ અભ્યાસ છોડવાની વાત નથી, આ ઊંચે ઊંચે જવાની વાત છે, નીચે ઉતરવાની વાત પછી લખે ભાઈ ઉભાની સાહેબ ભવિષ્યની કેવળ જ્ઞાન ની પર્યાય અત્યારે વર્તમાનમાં જીવમાં શક્તિ રૂપે રહેલી છે, પ્રગટ રૂપે નથી, પ્રગટ રૂપે નથી, સત્તા રૂપે નથી, શક્તિ રૂપે છે, પ્રગટ રૂપે નથી, સત્તા રૂપે નથી, પણ શક્તિ રૂપે છે, અત્યારે અત્યારે કેવું જ્ઞાન શક્તિ રૂપે કોણ કોઈને દેખાતો હશે કે હા, કેવું જ્ઞાન કે હા, કે વર્તમાન પંચમ કાળ છે ને કે હા, પંચમ કાળ હોવા છતાં કોઈ કોઈ સાધક ને અનુભવના કાળમાં શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન વર્તમાનમાં થાય છે, એ વાત ત્રણ જગ્યાએ છે, એક સમયસારમાં ભાવાર્થમાં લીધી છે, એક શ્રીમદ રાજચંદ્રજી લીધી છે, અને એક ભાવ લીધી સંત કાક્ષેજ મુનિ થયા તત્વનું શાસન, એમાં ફરમાવે છે, શિષ્ય ને કહે છે કે અમને તો આજે અરિયંત ના કેવળ ના દર્શન થયા. શિષ્ય કહે છે કે પણ ચમકાવ છે ને, ગુરુ કહે છે કે આ વાત મૃગજળની માફક જૂઠ મોઠ નથી. અજ્ઞાની ને એ ખ્યાલ આવવો મુશ્કેલ પણ છે. જ્ઞાન ની શક્તિ, શુદ્ધ જ્ઞાન ની શક્તિ અચિંત્ય છે. અને એક વખત રાત્રિ ચર્ચામાં ગુરુદેવે આ વિષય લીધો હતો, ત્યારે પ્રશ્ન આવ્યો કે તો શ્રદ્ધા અપેક્ષાએ છે ને કે નહીં જ્ઞાન અપેક્ષાએ છે? યાદ હોય તો યાદ છે, બરાબર યાદ છે. ભાઈ જ્ઞાન ની શુદ્ધ જ્ઞાન ની શક્તિ અચિંત્ય છે. જ્ઞાન ની શક્તિ ના સામર્થ્ય ની વિશ્વાસ અજ્ઞાની ને આવતો નથી. પ્રભુ આથી સામાન્યમાં કેવળ જ્ઞાન ની શક્તિ રૂપે પડેલી છે. કોઈ કોઈ વખતે કોઈ જીવને નિર્વિકલ ધ્યાન ના કાળમાં કેવળ જ્ઞાન ના દર્શન થાય છે. પંચમ કાળમાં હો એ સાધક લખી ગયા છે. જે સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે આત્મા અવ્યક્ત છે, એટલે આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, એનું લક્ષ્ય કરતા આત્માને આત્માનો અનુભવ થઈ શકે છે. સરળ થઈ ગયા, ઠીક છે. આ ભગવાન આત્મા ની વાત ચાલે છે કે તારામાં પૂર્વે પુણ્યપાપ ના સાધક લખી ગયા છે. જે સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે આત્મા અવ્યક્ત છે, એટલે આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, એનું લક્ષ્ય કરતા આત્માને આત્માનો અનુભવ થઈ શકે છે. સરળ થઈ ગયા, ઠીક છે. આ ભગવાન આત્મા ની વાત ચાલે છે કે તારામાં પૂર્વે પુણ્ય પાપ ના પરિણામ જે તે કર્યા છે કરતા બુદ્ધિ એ આત્માની ખાણ ના ભાવ પૂર્ણ નથી. તેવી ગુણ તો પ્રથમ છે, ભાવ પાપ જે થયા એ તો છું થઈને ચાલ્યા ગયા, ભોગવાઈ ગયા છે. ત્યાં ક્યાં ખાણ છે પાપ ના પરિણામ અંદર માં એ સંગ્રહ કરી રાખે ભગવાન આત્મા? એ તો ભેદ ને સ્વીકારતો નથી, એ તો અભેદ થઈને બેઠો છે. ગુણ ભેદ નો સ્વીકાર અભેદ ને નથી, અને પર્યાય અંદર ગઈ આ ભેદ નો પણ સ્વીકાર કરતી. સામાન્ય કોને કે સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે. યોગ્યતા અને શક્તિ કઈ? શ્રીમદજી યોગ્યતા અને શક્તિ કઈ છે ભાઈ? કારણરૂપે યોગ્યતા, ભાવિની યોગ્યતા અને ભૂતકાળમાં કારણરૂપે પડી છે. શ્રીમદ વાક્ય છે, કારણ રૂપે ગઈ ગઈ અને ભવિષ્યની પર્યાય પ્રગટ થવાની યોગ્યતા રૂપે કહ્યું છે. હવે આગળ ત્રીજો ચોથો બોલ, ત્રણ બોલ થયા. ક્ષણિક ચીજ શક્તિ વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત નથી. એક સમયની પર્યાય પ્રગટ થાય એટલો આત્મા નથી. એ બહુ જ બધી ક્ષણિક પર્યાય ને જ આત્મા માને છે. એનાથી ભેદ જુદો આત્મા છે એને માનતા નથી. ક્ષણિક પર્યાય વ્યક્ત પ્રગટ થઈને જ્ઞાન નો ઉપયોગ નહીં. ક્ષણિક એટલે અનિત્ય, ક્ષણિક એટલે અનિત્ય. વ્યક્તિ એટલે પ્રગટતા, વ્યક્તિ એટલે પર્યાયની પ્રગટતા માત્ર નથી, માટે ભગવાન આત્મા વ્યક્ત એનાથી જુદો છે. પર્યાય જેટલો આત્મા નથી, પર્યાય આત્મા નથી. અરે ખરેખર તો સામાન્ય ની અપેક્ષા એ પડદ્રવ્ય છે. અરે ગુણ ભેદ ને પડદ્રવ્ય કે તો પર્યાય પડદ્રવ્ય તને આ પાડને તને વાંધો શું આવે? કરસ ટીકા કરે તો ગુણ ભેદ ને સ્વદ્રવ્ય ને પડદ્રવ્ય. ઈશ્વરભાઈ આપણે ત્યાં ચર્ચા થઈ ગઈ પ્રદીપ સોનગઢ માં, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવ દ્રષ્ટિના વિષય નો 252 નંબર નો કરસ છે. એમાં તો કે છે અભેદ સામાન્ય નિર્વિકલ્પ તત્વ તે સ્વદ્રવ્ય, અને એમાં ગુણી માંથી ગુણ નો ભેદ કરવો તે પરદ્રવ્ય છે. ગુણ નિત્ય છે
છતાં ભેદ કર્યો માટે પરદ્રવ્ય, હવે અનિત્ય પર્યાય તો પરદ્રવ્ય જ, એમાં તને સ્વીકાર શું થાય છે? ક્ષણિક વ્યક્તિ માત્ર નથી આત્મા, એક સમયની પર્યાય જેટલો આત્મા નથી પ્રભુ, પર્યાય તો નાશવાન છે, આત્મા તો અવિનાશી છે, અવિનાશી તે હું છું, અને એક સમયની પર્યાય જે નાશ થાય છે તે મારું સ્વરૂપ નથી. સંયોગ છે, ક્ષણિક પર્યાય આત્મા નથી, પર્યાય દ્રષ્ટિ છોડી દે, પર્યાય હોતો હો, પર્યાય નો તિરસ્કાર નથી, પર્યાય પ્રત્યે રાગ પણ નહીં અને પર્યાય પ્રત્યે દ્વેષ પણ નહીં, ઉપેક્ષા છે, પર્યાય પ્રગટ થાય છે, પણ ક્ષણિક છે માટે હું એટલો નથી, હું તો ત્રિકાળી અવિનાશી નિત્ય પદાર્થ હું છું, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવિરુદ્ધ છે. આગળ વ્યક્ત પણ તથા અવ્યક્ત પણ વેળા વિશિષ્ટપણે તેને પ્રતિભાસવા છતાં, જણાવવા છતાં, વર્તમાન વર્તી જ્ઞાનની પર્યાયમાં વ્યક્ત પર્યાય પર્યાય પણ પર્યાયમાં જણાય છે, પર્યાય પણ વર્તમાન પ્રગટ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, અને અવ્યક્ત એટલે દ્રવ્ય સામાન્ય એ પણ એની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં બે નો પ્રતિભાસ છે, પર્યાય પણ જ્ઞાનની પર્યાયમાં જણાય છે અને દ્રવ્ય સામાન્ય પણ જ્ઞાનની પર્યાયમાં જણાય છે, પ્રતિભાસે છે. આમ પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને અડતો નથી. એ દ્રવ્ય સામાન્ય જે છે એ વિશેષ પર્યાય પ્રગટ થાય છે, અને દ્રવ્ય પર્યાય બે જણાય છે તો બે જણાય છે તો બે પરસ્પર સ્પર્શી જાય છે એમ નથી, દ્રવ્ય સામાન્ય ને વ્યક્ત પર્યાય અડતી નથી. ખાટો મીઠો જે રસ છે જીભને અડતો નથી, અને જીભ સૂક્ષ્મ જ્ઞાન ને અડતું નથી, સૂક્ષ્મ જ્ઞાન ભગવાન આત્મા ને અડતું નથી. બધું જુદે જુદું છે, એમ અહીંયા કે છે કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં પર્યાય પણ જણાય છે અને દ્રવ્ય સામાન્ય પણ જણાય છે. વેળા વિશિષ્ટપણે વિશ્વતા એ જુદાય બતાવે છે, વિશ્વતા એકતાનો વાચક નથી. વિશિષ્ટ રૂપે તેને પ્રતિભાસવા છતાં, જણાવવા છતાં પણ તે એટલે ભગવાન આત્મા શુદ્ધાત્મા વ્યક્ત પર્યાય પ્રગટ થાય, સમયપૂર્ણ ચારિત્રની પર્યાય તેને અડતો નથી આત્મા. તો દ્રવ્ય પર્યાય ને અડી જાય તો પર્યાય ના નાશે દ્રવ્ય નો નાશ થઈ જાય, દ્રવ્ય દ્રવ્ય રૂપે રહે છે, પર્યાય પર્યાય રૂપે રહે છે. આ શુદ્ધ આત્મા નો પ્રશ્ન આવ્યો છે કે શુદ્ધ આત્મા નું સ્વરૂપ નું એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ આત્મા નું સ્વરૂપ બતાવે છે. પ્રશ્ન ખ્યાલમાં હોય તો ખ્યાલ વિશેષ લે. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેણા એક સાથે નિશ્ચિતપણે તેને પ્રતિભાસવા છતાં, જણાવવા છતાં પણ તે એટલે આત્મા એટલે શુદ્ધાત્મા તે એટલે શુદ્ધાત્મા પર્યાયને અડતો નથી. 18, 19, 20 બોલમાં દ્રવ્ય પર્યાયને અડતો નથી, અને છેલ્લે 20માં બોલમાં પર્યાય દ્રવ્યને અડતો નથી, એ વાત લે છે. અભ્યાસ નહીં જાતો, અભ્યાસ અભ્યાસ જોઈ થોડોક તો દ્રવ્ય શું ગુણ શું પર્યાય શું ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર એ થોડો અભ્યાસ હોય તો કામ આવે, અભ્યાસ વિના શું આ કહે છે કઈ ખબર પડે નહીં. વ્યક્તપણું તથા વ્યક્તપણું તેના નિશ્ચિતપણે તેને એટલે આત્માને જણાવા છતાં પણ જણાય છે. પર્યાય જણાય છે પણ ભગવાન આત્માને પર્યાય અડતી નથી. જાણનારી પર્યાય જાણનારને અડતી નથી. આત્માને જાણનારી પર્યાય આત્માને અડતી નથી. તો રાગ તો ક્યાંથી અડે? આફ્રિકામાં ન હોય તો આફ્રિકા કેમ તો નહીં? પ્રભુ આ કરી લે અવસર આવ્યો છે. સુનેરી અવસર આયા હે ગુમાને કે કાબિલ નહીં હે. કબાલી માં આવે છે મને તો કઈ ધ્યાન ના આવે, બાકી મજા નું છે. મજા નું છે હા, બોલે તો સારું.
મૂડી ખાઈ જાય તો વ્યાજ ક્યાંથી આવે? મૂડી ખાઈ જાય તો વ્યાજ આવે?
આનંદ પ્રગટ થયો એ તો વ્યાજ છે, ને ભગવાન આનંદ મૂર્તિ આત્મા છે એ તો ડિપોઝિટ રકમ ની છે. બે શક્તિ પ્રગટ થઈ ગઈ છે, ઉદાસ છે. છ ખંડ નું રાજ હોય એના પ્રત્યે તો ઉદાસ, પણ અત્યંત આનંદ પ્રગટ થઈ થઈને વ્યય થાય છે, વૃદ્ધિગત થતો વ્યય થાય છે, વધતો વ્યક્તો વ્યય થાય છે. છતાં પણ એની અધિકતા નથી, અતિન્દ્રિય આનંદની નિશ્ચય મોક્ષ માર્ગની અધિકતા નથી. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રત્યે સાધક ઉદાસ છે. તો વેરા રત્ન ત્રણના પરિણામની વાત તો શું કરવી? મોક્ષ નું કારણ ટકે નહી તો મોક્ષ પણ ન થાય, કેવી વાત છે. થઈ ગયા પૂર્ણ ઉદાસીન પણ પ્રજ્ઞાત્મા છે, માટે આત્મા અવ્યક્ત છે, પર્યાય પ્રત્યે ઉદાસ. આમ છે તૃતીય વ્યક્ત શું.